જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં પ્રશ્ન 89, ક્વેશ્ચન 89, પુસ્તકમાં પાનું 50 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 311 પ્રશ્ન 89, ક્વેશ્ચન 89. મિથ્યાદ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ જીવના ધર્મ સંબંધી વ્યવહારમાં શો ફેર છે? બેને આપણે લઈએ, એક મિથ્યાદ્રષ્ટિ છે અને બીજા સમ્યક દ્રષ્ટિ છે, એ જીવના ધર્મ સંબંધીના વ્યવહારમાં શો ફેર છે? ધર્મ સંબંધીનો વ્યવહાર, બાહ્ય સામાન્ય વ્યવહારની વાત નથી કરી, સંસારની વાત નથી કરી, ધર્મ સંબંધીનો વ્યવહાર. હવે એને માટે જે વાત અહીંયા લેવામાં આવી છે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં બનારસીદાસજીની પરમાર્થ વચનિકા છે, એમાંથી લેવામાં આવી છે. એટલે મૂળ વસ્તુ જ્યાં આપી છે ત્યાંથી જ આપણે વાંચીએ. અહીંયા થોડોક પાર્ટ કાઢીને આપ્યું છે, પણ આપણે ત્યાંથી મૂળમાંથી જ વાંચીએ. પહેલેથી કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એના વ્યવહારમાં શું ફેર હોય એ જે વાત લખી છે એ અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાં બનારસીદાસજીની પરમાર્થ વચનિકા છે એમાંથી લેવામાં આવી છે. મૂળ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ વાતને જે લેવામાં આવી છે 359 પાના ઉપર ગુજરાતી મોક્ષ માર્ગ પ્રકાશકના, એમાં લેવામાં આવ્યું છે કે મુંડ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો. મુંડ અને જ્ઞાની જીવનું વિશેષપણું બીજી રીતે પણ શું છે તે સાંભળો, એમ કરી એને વાત કહેવામાં આવી છે કે જ્ઞાતા તો મોક્ષ માર્ગ સાધી જાણે છે. જે જ્ઞાની છે, જ્ઞાતા છે, જાણનારો છે, એ તો મોક્ષ માર્ગને પોતે સાધી જાણે છે, એટલે કે સાધી શકે છે. જે મુંડ મોક્ષ માર્ગ સાધી જાણે નહીં, પણ બીજો જે મૂંડ છે એ મોક્ષ માર્ગને સાધી શકતો નથી. શા માટે એવું? શા માટે? જે જ્ઞાતા છે એ તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી શકે છે, જ્યારે મૂંડ છે તે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી શકતો નથી. શા માટે? તો એના સવાલ કરીને પછી એમાં જવાબ આપ્યો છે, એ વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે કે મૂંડ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે. તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષ માર્ગ દર્શાવે છે. પહેલી ભૂલ એની શું થાય છે કે નિશ્ચય અને વ્યવહારનું જેવું સ્વરૂપ છે એવું એ સમજ્યો નથી. વાત તો આમ તો બરાબર છે કે અધ્યાત્મ પદ્ધતિ એટલે એ નિશ્ચય છે, અથવા તો નિશ્ચયમાં એ અધ્યાત્મને મુખ્ય કરીને વાત કરવામાં આવી, એ વાત તો બરાબર છે. પણ એની એક બીજી ભૂલ એ થાય છે કે આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે માત્ર, અને એને એકાંતે સાધીને એને મોક્ષ માર્ગ દર્શાવે છે, ત્યાં એની ભૂલ થાય છે. આગમ પદ્ધતિ એટલે આગમમાં જે જ્ઞાન આવ્યું છે એ પ્રમાણ જ્ઞાન છે. આગમમાં જે આવ્યું છે તે પ્રમાણ જ્ઞાન છે, અને આગમમાં દ્રવ્યાનું યોગ પણ આવી જાય, કર્ણાનું યોગ પણ આવી જાય, ચરણાનું યોગ પણ આવી જાય, પ્રથમાનું યોગ પણ આવી જાય, ચારે અનુયોગ આવે, અને ચારે અનુયોગ દ્વારા છેવટે પ્રાપ્ત કરવાનું છે શું? તો કે નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવાનું છે. એટલે આગમમાં તો બધું આવે, પ્રમાણ જ્ઞાન આવે, પણ જ્યારે મિથ્યાદ્રષ્ટિને પોતાના સ્વરૂપમાં જવું છે તો એ વખતે એને પોતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એનો ખ્યાલ નહીં હોય તો પછી એ પોતાના સ્વરૂપમાં જશે કેવી રીતે? એટલે ત્યાં એને દ્રવ્યાનુયોગને મુખ્ય કરી અને સ્વરૂપને કેવું છે એ સમજવું પડશે. જેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એ દ્રવ્યાનુયોગમાં વર્ણન કરવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવા માટે, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવા માટે દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને અને પર્યાર્થિક નયને ગૌણ કરીને, એટલે કે દ્રવ્ય છે એની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય અને જે પર્યાય છે એને ગૌણ કરીને, અમુખ્ય કરીને વાત કરવામાં આવી હોય, એ દ્વારા જેવું શુદ્ધ સ્વરૂપ આત્માનું છે એનું નિરૂપણ કરવામાં આવે. એટલે એ રીતે જે પદ્ધતિ છે દ્રવ્યાનુયોગ, એ પદ્ધતિ સાચી પદ્ધતિ છે અને અધ્યાત્મના શાસ્ત્રમાં પણ એ દ્રવ્યાનુયોગના કથન છે એને વધારે જોર આપવામાં આવ્યું હોય. અધ્યાત્મ શાસ્ત્રની અંદર આત્માને લક્ષ્ય વાત કરવામાં આવી હોય એટલે એક અપેક્ષાએ આ વાક્ય છે તો બરાબર, પણ આ મૂંડ જીવની ભૂલ એ થાય છે કે એ આગમ અંગને એ એકાંતપણે સાધે છે. માત્ર આગમમાં જે વાત આવી છે એને એ સાધે છે, પણ જે દ્રવ્યાર્થિક નયથી મુખ્ય કરીને જે વાત કરવામાં આવી છે એને એ બરાબર જાણતો નથી. એટલે આગમમાં જે બીજા બધા બાહ્યના બધા જે કંઈ વર્ણન વગેરે જે લેવામાં આવ્યા છે એને એ મોક્ષ માર્ગ સમજે છે. આગમમાં તો અનેક પ્રકારની વાતો હોય, જીવનું સ્વરૂપ હોય અને જીવમાં એક ઇન્દ્રિયનું બધાનું સ્વરૂપ હોય અને એ બધું એ જાણે છે, માત્ર છ દ્રવ્યનો એ રીતે જો અભ્યાસ કરે છે તો એ એમ સમજે છે કે મને એ છ દ્રવ્યનો પણ અભ્યાસ છે, નવ તત્વોનો એ અભ્યાસ કરે છે તો કે એનો પણ મને અભ્યાસ છે, એટલે મને સમ્યક દર્શન છે, આવું એ માને. એટલે મોટાભાગના જીવો જે અભ્યાસ કરી રહ્યા છે એમને પણ આ ખ્યાલ નથી કે આ અભ્યાસ જૈન શાસ્ત્રોનો અભ્યાસ કે વસ્તુ જેમ છે તેમ ગોખી જઈએ, એ ગોખી જવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. કેટલાય પંડિતો એ રીતે ભણાવે છે, પાઠશાળાઓ પણ કેટલી બધી એવી રીતે જ ચાલે છે અને એ અભ્યાસ કરાવવામાં આવે છે, પણ પછી જે તાત્પર્ય એટલે કે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું એ જે તાત્પર્ય છે એના તરફ લક્ષ આપવામાં આવતું નથી, એની તો વાત કરવામાં આવતી નથી. આત્મામાં કેવી રીતે જવું એ વાત તો રહેતી નથી. એટલે અભ્યાસ કરે છે, પંડિત થાય છે અને બીજાને અભ્યાસ પણ કરાવે, બીજા લોકોને અભ્યાસ પણ કરાવે, સ્વાધ્યાય પણ કરાવે, માર્ગદર્શક પણ થાય, પણ હજી પોતે જ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું ન હોય આવી સ્થિતિ વર્તે છે. એટલે માત્ર આગમ ને જાણવાથી, આગમમાં જે કહેવામાં આવ્યું છે એ જૈન ધર્મ છે અને અમે જૈન ધર્મ પાળીએ છીએ આવી જેની દ્રષ્ટિ છે એ પણ મૂંડ છે. અને માત્ર જે બાહ્ય વ્યવહારમાં છે, શુભમાં છે, એ પણ મોક્ષ માર્ગમાં નથી. પણ જેને આગમનો અભ્યાસ કર્યો છે, આગમ પદ્ધતિને જાણે છે, એટલે કે આગમ દ્વારા જેવું વસ્તુનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ જે કંઈ કહેવામાં આવ્યું છે તેને સમજે છે અને એમાંથી તાત્પર્યરૂપ જીવનું જે સ્વરૂપ છે એને બરાબર સમજી અને એને કેવી રીતે પ્રાપ્ત કરવું એનો જે પુરુષાર્થ કરે છે એ જ મોક્ષ માર્ગમાં છે. એટલે વાત તો મૂળ આટલી કરવી છે, પણ અહીંયા જરા કહેવાની રીત જુદી છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે મૂળ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષ માર્ગ દર્શાવે છે. અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં એ મૂંડ દ્રષ્ટિ જીવનો સ્વભાવ છે. શું કહે છે? અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં એ મૂંડ દ્રષ્ટિ જીવનો સ્વભાવ છે. તેને એ જ પ્રમાણે એવું જે સૂજે છે, શું સૂજે છે કે અધ્યાત્મ અંગને એ જાણતો જ નથી, અધ્યાત્મ અંગનો વિચાર કરતો જ નથી. એ ધર્મમાં પ્રવર્તે છે તો પાઠશાળા શરૂ કરે છે અને વાંચવાનું શરૂ કરે છે અને પછી આ બધું એ ગોખી જાય છે, છ દ્રવ્ય અને નવ તત્વ અને બધું બરાબર છે. પછી કહે છે કે અમને આવડે છે અને પાછો એ પોતે પાઠશાળાનો ટીચર થઈ જાય છે. ઘણી વાર તો આવું બને છે કે અમને બધું આવડે છે અને બધાને શીખવાડે છે અને એ એમ સમજે છે કે આ બધો જૈન ધર્મ છે અને પછી સાથે થોડું કંઈક વર્ત કંઈક કરતો હોય છે એટલે વાત પૂરી થઈ જાય કે હવે અમને બધું સમજાઈ ગયું છે અને અમે બધું કરીએ છીએ. પણ મૂળ વાત તો એ ભૂલી જાય છે. અધ્યાત્મનું અંગ જે છે એને એ જાણતો પણ નથી, વ્યવહારથી પણ જાણે નહીં એવો એ મૂંડ જીવ છે. અધ્યાત્મને નથી જાણતો એટલે અધ્યાત્મ એટલે આત્મા જેવો શુદ્ધ નિર્મળ છે એવો શુદ્ધ નિર્મળ જ હોવો જોઈએ. તો મારો આત્મા અત્યારે વર્તમાનમાં એવો શુદ્ધ નિર્મળ નથી, એ કર્મની સહિત છે, કર્મરૂપ મલિનતા એની સાથે રહી છે અને મારો આત્મા શુદ્ધ નથી. તો મારે એને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? આ આગમનો અભ્યાસ કર્યો તો એમાંથી મારે શું સમજવાનું? કેમ કે મારો આત્મા શુદ્ધ નથી અને શુદ્ધ કેવી રીતે પ્રાપ્ત કરાય, તો આ આગમ જાણ્યા પછી મારે શું કરવાનું? અને એ રીતે જો એ કરે છે પુરુષાર્થ તો બરાબર છે, તો એ મૂંડ નથી. પણ મોટાભાગના જીવોનો જ એ રીતે પુરુષાર્થ ઉપડતો જ નથી. મોટાભાગના જીવો તો માત્ર આ રીતનો અભ્યાસ કરે એટલે આગમ દ્વારા આમ કહ્યું છે તેમ કહ્યું છે, દેવલોકની વાતો કરે, દેવલોકના વર્ણનો કરે, નરકની વાત કરે, નરકના વર્ણન કરે, ચારે ગતિના દુઃખો આ રીતે છે એવું બધું બોલી જાય, બાર ભાવનાના નામ બોલી જાય, બધું બોલે, બધું બોલા કરે. એને તપમાં પણ ખબર હોય છ પ્રકારના અભ્યંતર તપ ને છ પ્રકારના બાહ્ય તપ કઈ રીતે કહેવાય. પણ જાણે કે એ બધાથી પોતે અલિપ્ત હોય એવી રીતે એ પોતાનું વર્તન કરે, કોઈકને શીખવાડી શકે અને પછી કઈ નહીં, એક કલાક પૂરો થાય એટલે વાત પછી પતી ગઈ. એને સમયે સમયે સવારે ઉઠે ત્યારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી પોતે કેવી રીતે જૈનપણે પરિણમવું જોઈએ એ તો એને આવડતું નથી. આધ્યાત્મિક અપેક્ષામાં તો એ છે કે એ ભગવાન આત્મા છે એવું એને સતત જાગૃતપણું રહે અને એવા પોતાના સ્વરૂપને, શુદ્ધ નિર્મળ સ્વરૂપને કેમ કરીને પ્રાપ્ત કરવું એની લગ્ની લાગી રહેવી જોઈએ, એ કરવાનું છે. આગમ દ્વારા કોઈક વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ, નાની વસ્તુ, કોઈક નાના નાના પેટા વિભાગ એ કદાચ એને નહીં આવડતા હોય, નહીં યાદ રહેતા હોય તો એથી કંઈ નુકસાન નથી થવાનું. પણ એને અધ્યાત્મ એટલે અધ્યાત્મનો વ્યવહાર કોને કહેવાય કે એને અધ્યાત્મ પ્રમાણે આત્માનું સ્વરૂપ કેવું છે એનો નિર્ધાર થવો, એ વ્યવહાર થયો. અને પછી જેવું સ્વરૂપ છે એવું નિર્વિકલ્પ દશામાં જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એને પ્રાપ્તિ કરી, એ સાચું આધ્યાત્મિક થયું, એ પોતે આધ્યાત્મિક થયો. પણ આ તો જાણતો પણ નથી કે આવો આત્મા શુદ્ધ છે, તે મારો આત્મા છે એવો વિચાર પણ કરતો નથી. અને હું અત્યારે જે વર્તમાન પર્યાયમાં છું એ મારું સાચું સ્વરૂપ નથી, મારું સાચું સ્વરૂપ તો સિદ્ધ સમાન છે, એવો જે અભ્યાસ કરવો જોઈએ એને આધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે. એવો અભ્યાસ જે થવો જોઈએ, એવી દ્રઢતા થવી જોઈએ, એવી માન્યતા થવી જોઈએ, દ્રષ્ટિનો વિષય જે છે એને જાણમાં આવવો જોઈએ, એ બધું અધ્યાત્મના વ્યવહારમાં આવે. અને પછી એ પ્રકારે એને પોતાના સ્વરૂપમાં જવા માટે પુરુષાર્થ ઉપાડવાનો છે. ત્યાં તો કોઈ વિકલ્પ રહેતો જ નથી, એ કરવાનું છે. એટલે એને અધ્યાત્મનો વ્યવહાર નથી. આ અધ્યાત્મનો વ્યવહાર શું હોય એની આપણે વાત કરી રહ્યા છીએ. તો કે અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં, એ મૂંડ દ્રષ્ટિ જીવનો સ્વભાવ છે. એ મૂંડ દ્રષ્ટિ જીવનો આવો સ્વભાવ હોય અને તેને એ પ્રમાણે સૂજે જ ક્યાંથી, એમ અહીંયા પ્રશ્ન મૂકીને વાત કરી છે. મૂળ અહીંયા બનારસીદાસની જે વાત પરમાર્થ વચનિકા છે એની અંદર એને એમ લીધું છે કે તેને એ જ પ્રમાણે સૂજે છે. તો સાથે એવું સૂજે છે, પછી એનું કારણ આપ્યું છે કે કારણ કે આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે અને તેનું સ્વરૂપ સાધવું તેને માટે સહેલું છે, સુગમ છે. આગમ અંગ જે છે, આગમ દ્વારા જે કંઈ જાણપણું થાય છે એ આગમ અંગ, એ બાહ્ય ક્રિયારૂપ એમાં ઘણી વાત આવે છે એટલે એને એ પ્રત્યક્ષ દેખાય છે. તો પછી એ બાહ્ય ક્રિયારૂપે એને એ સ્વીકારે છે અને એવું સ્વરૂપ સાધે છે કે આત્માનું સ્વરૂપ એવું છે અને એ કરવું એને સહેલું પડે છે. એટલે કે બાહ્ય ક્રિયા આત્માને લક્ષ્ય નથી થતી, માત્ર એ બાહ્ય ક્રિયાને એ આગમમાં કહી છે માટે સાચી માની, સત્ય માની, મોક્ષ માર્ગ માની અને કરે છે. અને એવું કરવું સહેલું છે. જો આ આગમમાં પણ કહ્યું છે કે ઉપવાસ કરવા, તપ ભગવાને પણ કર્યું હતું, આપણે પણ કરવું, છ કાયના જીવની રક્ષા કરવી. આગમમાં પણ એ વાત આવે છે છ કાયના જીવની રક્ષા કરવી અને દયાદન, દાન, વ્રત, તપ વગેરે બધું જૈનને હોય, એ સિવાય જૈન કહેવાય નહીં. તો એ પ્રમાણે એ બધું એને સમજાય છે અને એને જે સહેલું છે એટલે સમજાય છે, અને સમજાય છે એટલે પછી એવી ક્રિયારૂપે પોતે પરિણમે છે અને એને જે મોક્ષ માર્ગ માને છે. એટલે એવી રીતે એ બાહ્ય ક્રિયા કરતો થકો મૂંડ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે. પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ જે ક્રિયા તે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે, તે ક્રિયાને મૂંડ જીવ જાણે નહીં. અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા એટલે જે સાચો જ્ઞાની છે, જે સાચી રીતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, એવો જે ક્રિયા કરે છે એ ક્રિયા બાહ્યમાં એની દેખાય છે, પણ એની જે ક્રિયા અંતરમાં ચાલી રહી છે એ તો બાહ્ય તો દેખાતી નથી, એ તો અંતર દ્વારા જ એ ગ્રહણ કરી શકાય એવી ક્રિયા છે, એણે કરી છે, એ બીજાને કેવી રીતે ખ્યાલમાં આવે? મોક્ષ માર્ગમાં છે એવા મુનિને આપણે લઈએ, દીક્ષા લીધી છે તો આપણને એમ લાગે કે એમણે દીક્ષા લીધી છે. બાહ્યમાં એમને મહાવ્રત છે, પાંચ મહાવ્રત છે, દિગંબર છે તો 28 મૂળ ગુણ સહિત એમનું ચારિત્ર છે, એ બધું આપણને દેખાય. અને વધારામાં ઉપવાસ કર્યો હોય તો આપણને દેખાય કે આજે તો મુનિરાજને આજે ઉપવાસ છે અને આજે તો સંવર કરીને બેઠા છે, આપણે એમ માનીએ, એટલું આપણને દેખાય. પણ હવે એમની અંતરંગ ક્રિયા શું છે એ કેવી રીતે જણાય? એ તો કંઈ આપણને આંખ દ્વારા જણાય નહીં. આંખથી આપણે જે જોઈએ એ તો આટલું જોઈ શકીએ કે કાનથી સાંભળીને નક્કી કરીએ તો એટલું થાય કે એ મુનિરાજ છે, દીક્ષા લીધી છે, નગ્ન દિગંબર છે, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર પાળી રહ્યા છે અને આજે એમને ઉપવાસ છે એટલે સંવર કરી અને એક સ્થાનમાં બેઠા છે, બસ આટલું દેખાય. એટલે આપણે એ પ્રમાણે અનુકરણ કરીએ, આપણે પણ એમ કરીએ કે ચાલો આજે ઉપવાસ કરી અને બીજે ક્યાંય જવું નથી, આ એક સ્થાનની અંદર જ રહીશું અને જે કંઈ શાસ્ત્ર અભ્યાસ વગેરે છે એ કરીશું. એટલે આપણે પણ એમ માનીએ કે મારે પણ આજે સંવર છે. પણ આ તો પ્રભુ બહારની ક્રિયાથી, અંતરની વાત જે છે એ તો તમે કેવી રીતે છે એને તો પકડી નહીં. મુનિના અંતરમાં શું ચાલી રહ્યું છે? તો કે એમના અંતરમાં તો સ્વરૂપનું સંવેદન, એનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. એ તો વારંવાર પોતે પોતાના આત્મામાં ચાલ્યા જાય છે. નિર્મળ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ નિશ્ચયને એનો વિષય, એવું શુદ્ધ સ્વરૂપ, કે શુદ્ધ સ્વરૂપ જે છે એ એક વખત એમને અનુભવ થયો છે અને એ વારંવાર એ શુદ્ધ સ્વરૂપની અંદર એકાગ્રતા કરે છે. વિકલ્પ વિનાની દશામાં, નિર્વિકલ્પ દશામાં, કોઈ બીજા વિકલ્પ હોતા નથી, કોઈ વિચારો હોતા નથી, બીજે ક્યાંય પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જતા નથી, એટલે કે પોતાનું લક્ષ્ય બીજે જતું નથી, પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એવી ધ્યાનની અવસ્થાની અંદર એ નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે એમાં સ્થિરતા, એમાં રહેવા માટે એનો અનુભવ થયા પછીથી એ પોતે આત્મામાં જ રહેવાનો એ પ્રયત્ન કરે છે. એ પુરુષાર્થ એમને તો થયો છે, જે આપણને બહારથી દેખાતો નથી. એ આપણને કંઈ બહારથી દેખાતો નથી, કે તો અંતરની વાત છે. આત્મામાં જે ક્રિયા ચાલી રહી છે એવી એ ક્રિયા આપણને ક્યાંથી દેખાય? એટલે અહીંયા કહે છે કે અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ જે ક્રિયા છે એ તો અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે, તે ક્રિયાને મૂંડ જીવ જાણે નહીં. એ તો અંતરદ્રષ્ટિથી ખ્યાલમાં આવે એવી વાત જે છે, શું અંદરમાં પ્રાપ્તિ થાય છે, અનંત સુખની પ્રાપ્તિ જે છે એ ભલે થોડા સમય માટે પણ એ પ્રાપ્તિ જે છે તે તેવી જ છે જેવી કેવળી ભગવાનને છે એવી, એ બધું મૂંડ જીવ તો જાણતો નથી. કેમ નથી જાણતો? તો અહીંયા કારણ આપ્યું છે કે કારણ કે અંતરદ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિ ગોચર આવે નહીં. એટલે કે એને પોતાને એ અંતરદ્રષ્ટિ થવી જોઈએ, એને પોતાને પોતાના સ્વરૂપમાં જવાની દ્રષ્ટિ થવી જોઈએ. એને પોતે પોતાના સ્વરૂપમાં જાય તો એ ક્રિયાનો ખ્યાલ આવે કે આત્મામાં કેવી રીતે જવાય છે અને આત્મામાં શું પ્રાપ્ત થાય છે. હવે આત્મામાં જવું, પોતાના આત્મામાં જવું, એના વિશે થોડીક વાત કરી આપણે. તો પોતે પોતાના આત્મામાં જાય ત્યારે એ બે પણ રહેતો નથી, હું અને મારો આત્મા એમ નથી, એ પોતે આત્મામય બની જાય છે. જેવો આત્મા છે, કેવો આત્મા છે, કે અનંત ગુણનો પિંડ છે. તો અનંત ગુણનો પિંડ છે અને એ બધા ગુણોનું પરિણમન થઈ રહ્યું હોય ત્યારે શું હોય, તો કે બધા ગુણોનો જ એને અનુભવ થાય. એ પોતે એ બધા ગુણો રૂપે પોતે જ પરિણમી જાય. એ જ્ઞાન રૂપે, દર્શન રૂપે, શાંતિ રૂપે, વિજય રૂપે, એ બધા રૂપે પોતે જ પરિણમી જાય એવું અદ્વૈતપણું. અદ્વૈત એટલે બે નહીં, દ્વૈત એટલે બે, અને બેપણું નહીં પણ એક, હું અને આત્મા એમ બે નહીં. હું એ રીતે જ પરિણમી જઉં છું એટલે હું આત્મા રૂપે પરિણમી જઉં છું. આત્મા રૂપે પરિણમી જઉં એટલે આત્મામાં તો બીજું કંઈ છે નહીં, માત્ર ગુણ 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 છે. અને એમાં મુખ્ય ગુણ શું છે, ચૈતન્યપણું આપણે જે કહીએ છીએ. ચૈતન્યપણું એટલે જ્ઞાન અને દર્શન, જાણવું દેખવું જે કહીએ છીએ, દર્શન જ્ઞાન એ જ છે. એટલે દર્શન જ્ઞાન રૂપે જ પોતે પરિણમી જાય. અને એમાં એ પોતે જ્ઞાન કરે તો કોનું જ્ઞાન કરે, કે પોતાનું પોતાનું, પોતાના અનંત ગુણ છે એની જ એક પછી એક નિર્મળ શુદ્ધ પર્યાય છે એનો અનુભવ કર્યા કરે. એ બધી સુખને, શાંતિને, આનંદને, સંતોષ, વીર્યની, બળની બધી જ જે પર્યાયો થઈ રહી છે એને એ પોતે અનુભવે, બસ એક રૂપ થઈ જાય છે, એ ચાલ્યા કરે છે. કોઈ દુઃખની વાત જ નથી, એ તો સતત એક સરખું ચાલ્યા કરે. એટલે આપણે એને શું કહીએ છીએ, કે ઓછું વધતું ન થાય તેવું, ઓછું પણ ન થાય, વધે નહીં, વધઘટ ન થયા કરે એવું એક સરખું પૂર્ણ એને સુખ અને આનંદ આવ્યા કરે, અંદરમાંથી જ આવ્યા કરે. કેમ કે બધા પોતાના જે ગુણ છે એને જ એ અનુભવ્યા કરે છે. આવું એક રૂપ થઈ અને ધ્યાનમાં જે પ્રાપ્તિ થાય છે એ અંતરની ક્રિયા છે. અને આવી અંતરની ક્રિયા તો દરેકે પોતે પોતાના અંતરમાં જઈને કરવાની છે, બીજાના અંતરમાં જઈને એ વાત થઈ શકતી નથી. પોતે પોતાના અંતરમાં જઈ અને એ તો કરવાનું છે, એમાં બીજો કંઈ એને કરાવી શકે નહીં, શક્ય નથી. કોઈની કૃપાથી એ થઈ શકે એમ પણ નથી, એનો પુરુષાર્થ એને પોતે જ કરવો પડે. પોતાના સ્વરૂપમાં પોતે જ જઈ શકે, બીજો કેવી રીતે એને મોકલે. ગમે તેટલી ઈચ્છા હોય, ગમે તેટલું મનમાં એમ થતું હોય કે આ જીવ છે તે અંતરમાં જાય, પણ એને અંતરમાં આપણે મોકલી શકીએ નહીં. એ જીવ ધારે તો અંતરમાં જાય, નહીતર અંતરમાં જાય નહીં. એટલે ઉપદેશ આપવામાં આવે, સમજાવવામાં આવે, એમ પણ કહેવામાં આવે કે ભાઈ અંતરમાં જા, બહુ સુખ છે. પણ હવે કેવું સુખ છે એનું વર્ણન કેવી રીતે થઈ શકે, કેમ કે એ તો અનુભવ દ્વારા જ સુખની પ્રાપ્તિ તો થઈ છે. જે અંતરમાં ગયા છે એમનો અનુભવ તમને શબ્દોમાં તો વર્ણવી શકાતો નથી. અનુભવની વાત હોય છે તે બધી શબ્દોમાં આવતી નથી, એને બધા શબ્દો પણ હોતા નથી અનુભવને જણાવવાના. જેમ આપણે જાણીએ છીએ કે સ્વાદ તો કેટલા સ્વાદના નામ છે, પાંચ નામ આપણે આપી દઈએ કે આટલા સ્વાદ છે. મીઠો સ્વાદ કહીએ પણ બધા મીઠા ગળ્યા સ્વાદના કંઈ નામ નથી, બધાના અનુભવ જુદા જુદા છે. કેરી ખાઈએ છીએ ને એનો મીઠો સ્વાદ આવે છે, અને એપલનો મીઠો સ્વાદ આવે છે, સ્ટ્રોબેરીનો મીઠો સ્વાદ આવે છે, કે દ્રાક્ષનો મીઠો સ્વાદ આવે છે. એ બધાનો દરેક ફ્રૂટ છે, છતાંય દરેકની મીઠાશ જુદા જુદા પ્રકારની છે. મીઠાઈ જે ખાઈએ છીએ એમાં પણ પેંડાની મીઠાઈ, બરફી ખાતા હોઈએ, ગુલાબજાંબુ ખાતા હોઈએ કે રસગુલ્લા ખાતા હોઈએ, દરેકનો મીઠો સ્વાદ તો જુદો જ છે. તો એમાં અનુભવ દ્વારા એ ખબર પડી શકે એનું કોઈ વર્ણન કરી શકાય નહીં. એ રીતે આ આત્માનો આનંદ જે છે એનું વર્ણન થઈ શકે નહીં, માત્ર એટલું જણાવી શકાય કે અમે અનુભવ કર્યો છે અને એ અદ્ભુત આનંદ છે, સુખનો આનંદ છે, સુખ છે અને એક સરખું રહેવાવાળું છે. આવી બધી વાત કરી શકાય પણ એનો અનુભવ તો કરાવી શકાય નહીં. એટલે મહાપુરુષો આપણને એમ ઉપદેશ આપે કે ભાઈ તું તારા અંતરમાં જા અને ત્યાં તને ખૂબ સુખની પ્રાપ્તિ થશે. બીજું તો શું કહે. પછી એ કેવો અનુભવ છે આપણે પૂછીએ તો એમ કે તું જાતે અનુભવ કર, એ તારે કરવું રહ્યું, એ અંતરની ક્રિયા છે. કેવી રીતે કરાય એ માટેનો તને માર્ગ બતાવીએ, પણ છેવટે એમાં એ માર્ગમાં એ ક્રિયા કરવામાં તો એ તારે ચાલવાનું છે. અંતરની ક્રિયા એ જુદી વસ્તુ છે, બહારની ક્રિયા એ જુદી વસ્તુ છે. અંતરની ક્રિયા માટે અંતરંગ પુરુષાર્થ જોઈએ છે, બહારની ક્રિયા છે તે બાહ્યમાં થાય છે. એટલે મનથી એને કોઈ સંબંધ નથી. મન વચન અને કાયા, મન અને વાણી સાથે અંતરની ક્રિયાને કોઈ સંબંધ રહેતો નથી. એ તો નિર્વિકલ્પ છે, એમાં કોઈ વિચાર વિકલ્પ નથી, મનના વિચાર પણ નથી, એને શરીર સાથે પણ સંબંધ નથી, વાણી સાથે પણ સંબંધ નથી. એ તો આત્માની ક્રિયા છે, એટલે એણે આત્મામાં એ રૂપે પરિણમી જવાની ક્રિયા છે આખી. એટલે આવી અંતરંગ ક્રિયા છે એ કંઈ બહાર દેખાતી નથી, દ્રષ્ટિગોચર થાય નહીં, એટલે કે દેખાતી નથી. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ ગમે તેટલી બાહ્ય ક્રિયા કરતો હોય છતાં પણ મોક્ષ માર્ગ સાધવામાં અસમર્થ છે. આ વાત અહીંયા 89 પ્રશ્ન છે એના જવાબમાં વાત કરી. તો એક વાત મિથ્યા દ્રષ્ટિની કરી અને હવે બીજી છે તેમાં સમ્યક દ્રષ્ટિ. અહીંયા બે વાત લીધી છે ને કે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, જીવના ધર્મ સંબંધી વ્યવહારમાં શું ફેર છે, બે જણની વાત લેવી છે ને, એટલે હવે સમ્યક દ્રષ્ટિની વાત લેશે. તો અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે એ પણ એમાંથી જ લેવામાં આવી છે, એટલે એ પણ આપણે સમજીએ. અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી મૂળ જે જગ્યાએથી લેવામાં આવી છે, વચ્ચે કેટલો ભાગ આમાં છોડીને પછી આગળ વાત લીધી છે, એટલે કે અહીંયા લીધું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાધી જાણે છે. અંતરદ્રષ્ટિ વડે, હવે એની પહેલા જે શરૂઆત કરી છે એની પહેલા જો બે લીટી એક છે તે જરા વાંચીએ તો વધારે સમજણ પડશે. તો મૂળ વાત અહીંયા એ રીતે આપી છે કે સમ્યક દ્રષ્ટિને સ્વ પર સ્વરૂપમાં સંશય વિમો વિભ્રમ નથી, યથાર્થ દ્રષ્ટિ છે. પહેલી વાત આ છે. શું છે કે સમ્યક દ્રષ્ટિને જે સ્વરૂપ છે એમાં હવે એમાં એની શંકા નથી, કે આવું જ સ્વરૂપ હોય એ વાતની એને શંકા રહી નથી. એટલે એને પહેલા જ્ઞાન કર્યું છે અને નક્કી કર્યું છે કે સ્વરૂપ તો જુદું છે, આત્માનું સ્વરૂપ જે છે તે અત્યારે વર્તમાન દશામાં જેવું જણાય છે મને એવું નથી. વર્તમાનમાં હું મનુષ્યની પર્યાય રૂપે છું, એમાં હું પુરુષ કે સ્ત્રી રૂપે છું, પણ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, આત્માનું સ્વરૂપ તો જુદું છે એ વાત પહેલા તો એને નક્કી કરી લીધી છે. અને કેવું છે શુદ્ધ સ્વરૂપ, એ અનંત ગુણનો પિંડ છે, એવું જ શુદ્ધ સ્વરૂપ નિર્મળ સ્વરૂપ છે. હવે એમાં એ વાતમાં એને હવે શંકા નથી, એમાં હવે અવિશ્વાસ નથી, એને બરાબર નક્કી થઈ ગયું છે કે આત્માનું સ્વરૂપ તો આવું છે. અને એવી રીતે એની દ્રષ્ટિ થઈ છે, એને યથાર્થ દ્રષ્ટિ થઈ છે, પછી જ એ અંતરમાં જઈ શકે. એટલે પહેલા તો આવો એને નિર્ણય છે. તેથી એ સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાધી જાણે છે, એવું પહેલા એને નક્કી કર્યું છે. વિશ્વાસ એને આવ્યો છે કે આ જ રસ્તો છે અને આ જ રસ્તે આ રીતે જ જવાશે, એ વાત પહેલા એને નક્કી કરી લીધી છે. અને પછી એ અંતરમાં એ પુરુષાર્થ કરે છે. જ્યાં સુધી એ નથી નક્કી કરતો ત્યાં સુધી નથી. એટલે સમ્યક દ્રષ્ટિને તો એ નક્કી થઈ ગયું છે અને એ થઈ ગયું છે, એને હવે કોઈ શંકા રહી નથી. એક વખત આત્માનો અનુભવ કર્યો છે અને એ અનુભવ કરવા માટે પહેલા પણ એને એ જ રીતે પુરુષાર્થ કર્યો હતો કે પહેલા એને માન્યતા પાકી સાચી દ્રઢ કરી અને પછી એ અંતરમાં ગયો છે. એટલે અહીંયા વાત લખે છે કે સમ્યક દ્રષ્ટિને સ્વ પર સ્વરૂપમાં સંશય વિમો વિભ્રમ નથી, યથાર્થ દ્રષ્ટિ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્ય ભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે. તે નિમિત્ત તો નાના પ્રકારના છે, એકરૂપ નથી. બાહ્ય ભાવને એટલે આત્મા સિવાયના બીજા બધા ભાવ છે એને બાહ્ય ભાવ કહેવાય. આત્મા સિવાય બીજે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે, બીજી વસ્તુની અંદર એનો પરિચય કરવા જાય છે, એના સંબંધી જાણવા માટે જાય છે, એ બધા બાહ્ય ભાવ છે. એમાં પછી કોઈ વ્યક્તિ સંબંધી જાણવા જાય કે કોઈ મહાપુરુષ સંબંધી જાણવાનો વિચાર કરે કે તીર્થંકર ભગવાન સંબંધી જાણવા જાય છે, તો પણ એ ભાવ છે તે બાહ્ય ભાવ છે. અને એમાં બાહ્ય નિમિત્ત કારણ છે, એમાં એ બાહ્યમાં કોઈ જે નિમિત્ત છે એ એનું કારણ છે. એટલે બાહ્ય ભાવને એ કોણ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ છે એ બાહ્ય ભાવ એના થાય છે જે, એને કંઈ અંતરમાં આખો વખત રહેવાય છે એવું તો છે નહીં, બધો સમય તો અંતરમાં નથી રહી શકતો. એટલે બાહ્યમાં એ જ્યારે જાય છે ત્યારે એ સમજે છે કે આ બાહ્ય ભાવ છે, એટલે મારા આત્માના ભાવ સિવાયના આ બીજા ભાવ છે. આત્માના ભાવ એટલે સ્વરૂપ, પોતાનું સ્વરૂપ છે એના કરતા આ જુદી વસ્તુ છે. એટલે જેને પણ એ જાણવા માટે જાય છે, જેના તરફ લક્ષ્ય કરે છે, એ બધા એમાં નિમિત્ત કારણ છે. જો એ પ્રતિમાને જાણવા જાય છે તો પ્રતિમા એનું નિમિત્ત કારણ છે. સામે સમોસરણમાં વિરાજી રહેલા ભગવાન, તીર્થંકર ભગવાન છે, એમને જાણવા જાય છે તો એ એમાં નિમિત્ત છે. કેવડી ભગવાન છે તો એ એમાં નિમિત્ત છે. શાસ્ત્રને જાણવા જાય છે તો શાસ્ત્ર નિમિત્ત છે. એટલે જે બાહ્ય ભાવ એને થાય છે એ નિમિત્તને કારણે થઈ અને થાય છે, અને એને એનું એક જ્ઞાન કરે છે, દેખે છે, જાણે છે. એટલે એ ભાવ એના એ વખતે એવા હોય છે. કેવા? એ પરના નિમિત્તે એ પરને જાણવા દેખવાના ભાવ. પણ એ ભાવ પણ કેવા છે? એ ભાવ આત્માથી જુદા છે, એટલે એ બાહ્ય ભાવ થયા. એટલે બાહ્ય ભાવને બાહ્ય નિમિત્ત રૂપ એ માને છે કે આ ભાવ છે તે મારા આત્માના નથી, એ બાહ્ય નિમિત્તને કારણે મને થયા છે. એમાં ખરેખર તો મારા પુરુષાર્થની નબળાઈ છે. મારું જો એટલું અંદરથી જોર આવ્યું હોત તો હું આ બાહ્ય ભાવ રૂપે નહીં વર્તક, બાહ્ય ભાવ રૂપે પરિણામ ન કરતા હું મારા આત્મામાં અંદર ચાલ્યો જાત. પણ આ મારી નબળાઈને કારણે મને આવા ભાવ આવ્યા છે. પણ એ બધા ભાવ છે તે આત્મા સિવાયના જુદા બહારના ભાવ છે, અને એમાં નિમિત્ત કારણ રૂપે કંઈક છે. તો એ બાહ્ય નિમિત્ત જે છે એ બાહ્ય ભાવને માટે એનું કારણ છે, નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત તો કેવા છે? તો કે નિમિત્ત જે છે એ બધા કોઈ એક પ્રકારના નથી, એક રૂપ નથી, નાના પ્રકારના જુદા જુદા પ્રકારના નિમિત્તો છે, એક રૂપ નથી. આત્મા છે તો એક રૂપે છે. અને આ બધા નિમિત્તો જે છે જેને લઈને એ બાહ્યમાં ફરે છે, બાહ્યમાં જાણપણું કરવાનો પ્રયાસ કરે છે, એ બધા નિમિત્તો નાના નાના પ્રકારના છે. અને એ નિમિત્તો એ એક રૂપ એક પ્રકારના નથી. તેથી અંતરદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષ માર્ગ સાધે છે. સમ્યક જ્ઞાન, સ્વસંવેદન અને સ્વરૂપ આચરણની કણિકા જાગે મોક્ષ માર્ગ સાચો. જો એમાં બે વાત એમણે સાથે લઈ લીધી છે. એટલે એ નાના પ્રકારના જે નિમિત્તો જે છે એ એકરૂપ નથી, અને આત્માનું સ્વરૂપ તો એક સરખું, એકરૂપ, અનંત કાળથી એવું ને એવું જે વર્તે છે એ જ પરમ સત્ય છે. એવું એવું સમ્યક દ્રષ્ટિ જાણે છે, એટલે એ પાછો ત્યાંથી વળી અને આત્મા તરફ જાય છે. એટલે અંતરદ્રષ્ટિ જે છે એ અંતરમાં એ દ્રષ્ટિ કરે છે આત્મામાં, એ સાચા મોક્ષ માર્ગને એ રીતે પ્રાપ્ત કરે છે. અને પોતાના સ્વરૂપનું સંવેદન એને થાય છે, અને જો સંવેદન થાય છે તો એ સાચો મોક્ષ માર્ગ કહેવાય. સ્વરૂપ આચરણ થાય, એટલે સ્વરૂપ આચરણ એટલે સ્વરૂપને એ પ્રાપ્ત કરે અને સ્વરૂપને અનુભવે, એવો અંશ પ્રગટ થાય, એટલે કણિકા જાગે એમ કહેવું છે. કણિકા શબ્દ મૂક્યો છે અહીંયા, કણી, નાનકડો પીસ, ટુકડો, એટલું એને પ્રાપ્ત થાય છે. એ બે ચાર પાંચ સેકન્ડ માટે કે દસ સેકન્ડ માટે, એટલો જેટલા સમય માટે એને એ પોતાના સ્વરૂપનું સંવેદન થાય છે, તો જો થાય છે તો એ મોક્ષ માર્ગ સાચો. અને થાય છે એનો ખ્યાલ કેવી રીતે આવે છે? એને તો કે એને અપૂર્વ આનંદ દ્વારા ખ્યાલ આવે છે. એનામાં આત્મામાં જે ગુણ પડ્યા છે એનું પરિણામ થાય છે, એ અનુભવાય છે. હવે અનંત ગુણ અનુભવાય એ ખબર કેવી રીતે પડે? તો આપણે એ વાત પણ પહેલા પણ કરી ગયા છે, અને ફરી પાછું યાદ કરાવું તમને કે આપણે શરબત પીએ તો એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ તો 15 હોય. કોઈક એવું શરબત બનાવવામાં આવ્યું હોય કે એની અંદર બધું નાખવામાં આવ્યું હોય, પાણી પણ નાખવામાં આવ્યું હોય, એની અંદર ખાંડ પણ નાખવામાં આવ્યું હોય, લીંબુ પણ નાખવામાં આવ્યું હોય, ઇલાયચી નાખવામાં આવ્યું હોય, કેસર નાખવામાં આવ્યું, જાયફળ નાખવામાં, ઘણી બધી વસ્તુઓ અંદર ઝીણી થોડી થોડી નાખી અને એક સરસ શરબત બનાવવામાં આવ્યું હોય, અને એ શરબત જ્યારે પીએ, સ્વાદ માણીએ, ત્યારે એના ઇન્ગ્રેડિયન્ટનો એક પછી એક જુદો જુદો સ્વાદ આવે એમ નથી થતું. છતાંય એમ કહેવાય કે બધાનો સ્વાદ એ અનુભવે છે, શરબત તરીકે જ આપણને અનુભવાય, છતાંય એ બધાનો અનુભવ છે એમ આપણે કહીએ. એક ઇન્ડિવિજ્યુઅલ એમ નહીં, પણ અનુભવાય ત્યારે બરાબર લાગે કે આ બધાનો સ્વાદ આવે છે. એક એમ નથી થતું, જુદું જુદું અનુભવાય એમ નથી કે પહેલા ખાંડનો, સાકરનો સ્વાદ અનુભવાય, પછી લીંબુનો, પછી ઇલાયચીનો, પછી કેસરનો, એમ નથી હોતું. એ બધું એક સાથે જ અનુભવાય છે.
એટલે જેટલા તમે પદાર્થો નાખો એનો સ્વાદ દરેકે દરેક ઘૂંટડામાં એક સાથે જ આવે છે. એમાં આખો ગ્લાસ પીએ તો પણ એ જ સ્વાદ આવે, એક ઘૂંટડો પીએ તો પણ એ જ સ્વાદ આવે. આત્માનું સ્વરૂપ અનંત ગુણ સ્વરૂપ છે અને અનંત ગુણોના પરિણામનો એક સાથે શરબતની જેમ જે સ્વાદ આવે છે એને આપણે એક પછી એક કંઈ નથી અનુભવતા, એક સાથે જ એ બધું જ અનુભવાય છે. એટલે એક ઘૂંટડામાં જે શરબતનો સ્વાદ આવે છે એ આખા ગ્લાસમાં છે, એ પ્રકારે એને થોડા સમય માટે એટલે કે ક્ષણિક 2-4 સેકન્ડ 5 સેકન્ડ 15 સેકન્ડ કે કદાચ 1 મિનિટ કે 2-5 મિનિટ માટે પણ જે સ્વાદ આવે છે તે આખા પોતાના સ્વરૂપનો સ્વાદ આવે છે. આખા બધા જ ગુણો છે એના પરિણામનો, અને ગુણો જે છે એમાં તો શાંતિ સુખ આનંદ બધું ભર્યું પડ્યું છે, એ બધાનો અનુભવ એને થાય છે. હવે આ અનુભવ કાયમ માટે રહી જાય, એક સરખો કાયમ માટે રહી જાય એ દશા છે તે કેવળી ભગવાનની દશા છે. એટલે જેવો કેવળ જ્ઞાનમાં જેવો સ્વાદ આવે છે, જેવો અનુભવ થાય છે આત્માનો, એવો અનુભવ એને અહીંયા સમ્યક દર્શન વખતે પણ થાય છે. પણ અહીંયા એ ટકતો નથી, પેલામાં એ ટકીને રહી જાય છે અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે, હજી અહીંયા એને બાકી રહ્યું છે. એટલે આ પ્રકારે સ્વરૂપનું સંવેદન, પોતાના આત્માનું સંવેદન, જેવો આત્મા છે એનું એને સંવેદન જે આવે છે એ આનંદ રૂપે છે, અને એનો આનંદ જે છે એ જગતના ભાવે પદાર્થો સાથે સરખાવી ન શકાય. તમે કોઈ સાથે એની તુલના ન કરી શકો, કોઈની સાથે તમે એને સરખાવી ન શકો. કા કેવો આનંદ વર્ણન કરવું હોય તો આપણે કોઈ રીતે બીજી રીતે વર્ણન ન કરી શકીએ. કેમ કે એ અતિન્દ્રિય આનંદ છે, ઇન્દ્રિયો દ્વારા ભોગવાય એવો આનંદ નથી, એ અતિન્દ્રિય આનંદ છે. જે ઇન્દ્રિયો દ્વારા જે ભોગવાય છે આનંદ છે એ તો બધા કેવા છે કે એને તો લિમિટેશન્સ છે, સીમા છે, જ્યારે આને તો કોઈ લિમિટેશન નથી, એવો અતિન્દ્રિય આનંદ છે. અને સીધો આત્મામાં જ એ અનુભવાય છે એવો એ આનંદ છે. એટલે એને અભૂતપૂર્વ પહેલા ક્યારેય તમે અનુભવ્યો ન હોય અપૂર્વ એવો આનંદ કહેવામાં આવે છે. અને એવા આનંદનું પ્રગટ થવું એટલે એનો અર્થ એ કે એ પોતે સ્વરૂપનો સંવેદન કરી રહ્યો છે, અને એ કણિકા રૂપે કહીએ અથવા તો ક્ષણિક થયો, થોડા સમય માટે થયો અથવા તો અંશે થયો એમ આપણે કહીએ છીએ, અથવા તો આપણે એમ પણ કહીએ કે એ સમયની એક પર્યાય થઈ, શુદ્ધ નિર્મળ પર્યાય થઈ, એ સમ્યક દર્શનની પર્યાય એ સમયની પર્યાય થઈ. પણ એમાં અનુભવ જે થાય છે એ મહત્વનો છે, અને એ અનુભવ પછી ક્યારેય ભૂલાતો નથી, એ અનુભવ ભૂલાતો નથી. એટલે એ સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ બદલાઈ જાય છે, એ આખો જીવ આખો બધી રીતે બદલાઈ જાય છે. ભલે બહારમાં એવો ને એવો જ લાગે, બારમાં પહેલાની જેમ જ એ પેન્ટ શર્ટ પહેરતો હોય કે એના જે કંઈક કપડાં કે જે કંઈ કરતો હોય, કાર ચલાવતો હોય, બધું એવું ને એવું જ લાગે, પણ એ બદલાઈ ગયો છે. એ જીવ એક વખત અનુભવ કરીને આવે છે પછી એ બદલાઈ જાય છે, એ બધું બદલાઈ જાય છે એને માટે. તો એવી એ દશા છે. એટલે સમ્યક દ્રષ્ટિનો વ્યવહારની વાત અહીંયા પૂછી છે ને, અને મિથ્યા દ્રષ્ટિ એના ધર્મ સંબંધીના વ્યવહારમાં શું ફેર છે એની વાત આ તો ચાલી રહી છે. તો એમાં એ ફેર છે કે પછી સમ્યક દ્રષ્ટિનો આખો વ્યવહાર છે તે એના પછીથી બદલાય છે. તો એનો પુરુષાર્થ જ એ પ્રકારનો છે આત્મામાં જવાનો, અને પછી એક વખત એનો અનુભવ થયા પછીથી વારંવાર એવો અનુભવ કરવા માટે થઈ અને તલસે છે, વારંવાર એવો અનુભવ કરવા માટે થઈ, અને એને થયા જ કરે છે કે હવે ક્યારે ફરી પાછો આત્મામાં જવું, આત્મામાં જવું, એવી એને લગ્ની લાગે છે, એવો ફરી ફરીને એને અનુભવ કરવો છે. એટલે એની દ્રષ્ટિ હંમેશા આત્મા તરફ જ રહે છે. એક વખત શુદ્ધ સ્વરૂપ એણે જાણ્યું છે, અનુભવ્યું છે, એટલે એવા શુદ્ધ સ્વરૂપને એ ભૂલતો નથી. એટલે બારમાં ગમે ત્યારે ગમે તે કાર્ય કરે છે તો એ બધા કાર્યો વખતે એને ખ્યાલ આવે છે કે આ મારા શુદ્ધ સ્વરૂપ કરતાં જુદી વસ્તુ છે, અને આ વસ્તુ સાથે હું નથી, આ બહારના જે કંઈ કાર્યો છે એ કોઈ કાર્યો મારા નથી, એ મારા સ્વરૂપમાં એ વાત છે જ નહીં. એટલે એ હંમેશા એનાથી ભિન્ન રહે છે, એનાથી જુદો રહે છે. એટલે એનો વ્યવહાર કેવો છે, તો કે એ બાહ્યના જગતના બધા જ પદાર્થોથી એ તરફ જે કંઈ કરવાના કાર્યો થાય છે એ વખતે પણ એનાથી જુદો રહે છે. એ થાય છે, બધા બહારના કામો થાય છે, પહેલાની જેમ જ એ જોબ કરતો તો એમ જ જોબ થાય છે, એ ડોક્ટર છે તો પહેલાની જેમ જ એ પેશન્ટને તપાસે છે, પણ વસ્તુ બદલાઈ જાય છે. એ સમજે છે કે આ બધા ભગવાન આત્મા છે, આ શરીર છે તે પૂતગળ છે, અને એનું કાર્ય પૂતગળનું કાર્ય પૂતગળ કરે છે, આ બધું જે છે તે નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને હું ભગવાન આત્મા એનાથી જુદો છું, આ સામે પેશન્ટ તરીકે છે એ ભગવાન આત્મા છે જે સિદ્ધ સમાન છે, એને આ કર્મના કારણે થઈ અને આ ઉપાધિ આવી છે એટલે એને આ શરીરમાં આ રોગ થયો છે, એ સારો થવાનો છે એને માટે થઈને નિમિત્ત કારણ તરીકે કોઈક દવા કે કોઈક સર્જરી કે કંઈ પણ થશે અને એ દવા કે સર્જરી માટે એને સજેસ્ટ કરવામાં તરીકે હું નિમિત્ત થઉં છું એમાં મારું કંઈ છે નહીં, એના પુણ્યને લીધે થઈને એ પ્રાપ્ત કરે છે. આવી દ્રષ્ટિ થશે એને માન કસાય પોસાશે નહીં પોતાનો, એ પોતે અભિમાન નહીં કરે કે મેં કર્યું, મેં એને સાજો કર્યો એવું પણ એને અભિમાન નહીં થાય, મેં કહ્યું માટે એ સાજો થઈ ગયો સારો થયો એમ પણ એને નહીં થાય. એટલે દ્રષ્ટિ જ બદલાઈ જાય છે, પોતે બધી જગ્યાએથી કરતાપણાને દૂર કરે છે કે હું ક્યાં આ કરું છું, આ કરનારો હું નથી, એ કારણ થવાનું છે તે થાય છે એમાં મેં કંઈ કર્યું નથી, આવી દ્રષ્ટિ એને આવી જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિની આખી જીવનશૈલી બદલાઈ જાય છે, એનો વ્યવહાર જગત પ્રત્યેનો વ્યવહાર છે એ પણ એનો બદલાઈ જાય છે અને હંમેશા એને પેલું સમ્યક દર્શન થયું એ વખતની જે પર્યાય છે એ યાદ આવે છે અને એનું પોતાનું સાચું સ્વરૂપ એને બરાબર ખ્યાલમાં આવે છે કે હું તો આ છું, આવું છે મારું સ્વરૂપ અને આ બીજું બધું જે છે તે સ્પષ્ટપણે મારાથી ભિન્ન છે, આ વાત એને બરાબર ખ્યાલમાં આવે છે. તો આ બંને વચ્ચેના સમ્યક દ્રષ્ટિના અને મિથ્યા દ્રષ્ટિના ધર્મ સંબંધીના વ્યવહારમાં શું ફેર છે એની આજે આપણે વાત લીધી. આના ઉપર થોડો વધારે વિસ્તાર થઈ શકે એવું છે અને હજી પણ આગળ વિસ્તાર એમને આપ્યો છે અહીંયા પણ અને આપણે એને સમજીશું. હવે આ બધું જે છે કહેવાય જૈન પ્રશ્નોત્તર માળા, પણ હવે આ બધું જે છે તે ખરેખર સાચા અર્થમાં જે જાણવા જેવું છે એ જ છે. એટલે આનો ફરી ફરીને પ્રભુ અભ્યાસ કરજો, બીજી વાર વાંચો, ફરી સમજો, ન સમજાય તો મને જરૂર પ્રશ્ન કરજો. આપણા સ્વાધ્યાય વખતે પ્રશ્ન કરવો હોય તો પણ બરાબર છે અને એ રીતે ન કરવો હોય તો તત્વ જિજ્ઞાસામાં જઈને પણ તમે મને પ્રશ્ન કરી શકો છો. તત્વ જિજ્ઞાસામાં જે નંબર આપ્યો છે ફોન નંબર, એ ઉપર તમે તમારી વોઇસમેલ મૂકી શકો છો. તો આજે કોઈ પ્રશ્ન હોય તો લઈએ. તો પછી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.